તમે આજકાલના નથી, લગભગ 70-80 વર્ષ તો તમને થયા હશે. તમને કોઈ પૂછે કેટલા વર્ષ થયા તો તમે કહેશો લગભગ 75 વર્ષ થયા. આ વાત ખોટી છે. તમે અનંતકાળથી છો. આ દેહના વર્ષો, આ દેહના વર્ષો કયા પણ તમારા નહીં, ક્યાં સુધી રહેવાના છો? આ ખોડિયાને બાદ કરો, તમે અનંતકાળ સુધી રહેશો. કૃષ્ણે અર્જુનને કહ્યું કે તું અને હું ન હતા તેવો કોઈ કાળ નથી, આજે પણ છીએ અને તું અને હું હોઈશું કાયમ માટે, એવો ભવિષ્યકાળ છે. તેનો અર્થ આપણે હતા, છીએ અને કાયમ રહેવાના છીએ. સ્મશાનમાં તમે નહીં પણ તમારું ખોડિયું જશે. રડનાર રડશે, તે ખોડિયાને રડશે. જે મર્યું છે તે તમારા કામનું નથી. જેને આપણે મર્યો કહીએ છીએ તે મર્યો જ નથી. વાત તો આ છે, અનંતકાળથી આપતું અસ્તિત્વ છે. જ્યારથી છો ત્યારથી સિદ્ધની સત્તા તમારામાં છે, પણ સિદ્ધની સત્તા આજ સુધી પ્રગટ થઈ નથી. તમને તેનું દુઃખ પણ નથી. હવે થાય તો જુદી વાત છે. આત્મા છીએ તેવી વાત સ્વીકારતા નથી તો આ સિદ્ધ અવસ્થા છે તેવી વાત ક્યાંથી સ્વીકારાય?
જો હવે આત્મા છો તે ખબર પડી અને આત્મામાં સિદ્ધિ સત્તા છે, સત અવસ્થા છે, તો વેદના થશે, પીડા થશે અને રોમ રોમમાં અગ્નિ સળગશે કે મારી સત્તા હું ક્યારે પ્રગટ કરું? પછી પૂછશો કે આ સત્તા કેમ પ્રગટ થાય? તો બે સાધનોથી થશે. અહીં સાધનાની જરૂર પડશે. આનંદ ગંજીએ કહ્યું છે કે કારણ યોગ્ય હો કાર્ય નિપજી, એમાં કોઈને વાત, પણ કારણ વિના કાર્ય સાધીએ એ નિજમતમાં જ. કારણ વગર કાર્ય સાધીશું એમ કોઈ કહે તો પોતાના મતનો ઉન્માદ છે. મદિરા પાન કર્યા પછી જેમ ફાવે તેમ બોલે, તેમ આ બધા ફાવે તેમ બોલનારા છે. કારણની જરૂર નથી. ઉપાદાન વગર ચાલશે, નિમિત્ત વગર ચાલશે, તેના વગર પણ થઈ જશે, એમ હજારો વાતો એના મગજમાં આવતી હોય છે. નાની પુરુષ કહે છે કે તારા માટે બે સાધનો જોઈએ. એક સદગુરુની આજ્ઞાનું આરાધન, તે પહેલું સાધન. અહીં સદગુરુની જરૂર, અત્યાર સુધી સદગુરુની જરૂર ક્યાં લાગી છે? અત્યાર સુધી સદગુરુની જરૂર ક્યાં લાગી છે? આ ગુરુઓ તમારી પાછળ પડ્યા છે ને. સદગુરુની આજ્ઞાની એટલા માટે જરૂર છે કે તેમણે પોતાના જીવનમાં અનુભવ પ્રાપ્ત કર્યો છે ને જે અનુભવી હોય તે જ રસ્તો બતાવી શકે. આપણને એટલા માટે જરૂર છે કે આપણે સિદ્ધ થવું છે અને આત્મા પ્રગટ કરવો છે.
એ મહાત્માઓ તથા જ્ઞાની પુરુષે સિદ્ધની સત્તા પ્રગટ કરવા શું કર્યું? જીન દશા, વિતરાગ દશા કેવી રીતે પ્રાપ્ત કરી? રાગ દ્વેષને કેવી રીતે જીત્યા? આ ક્રોધ કેવી રીતે જીત્યો? અહંકાર, કામનાઓ, વૃત્તિઓ કેવી રીતે જીતી? અમારી તો હાલત એવી છે કે એક કલાકનો નિયમ કર્યો હોય કે મીઠાઈ નથી ખાવી, ત્યાં દુર્ભાગ્ય મીઠાઈની થાળી સામે આવે અને પછી વિચાર આવે કે પહેલા લાવ્યા હોત તો ખવાત ને, પછી રહેવાય નહીં એટલે પૂછે કે હમણાં મીઠાઈ ખાઈ લઉં અને પછી બે કલાકની બાધા રાખું તો ચાલે? આટલો વિકલ્પ, આટલી વૃત્તિઓ જીતી શકાતું નથી. તો મહાપુરુષોએ કઈ રીતે વૃત્તિઓને જીતી હશે? તેનો વૃત્તિ રહિત અને વિતરાગ કેવી રીતે થયા હશે? રાગ અને દ્વેષનો અભાવ કેવી રીતે કર્યો હશે? એક વખત એક ભાઈ મને બોલાવવા આવ્યા. મેં પૂછ્યું કે કેમ, તો કહે મારા પિતાશ્રીનો છેલ્લો ટાઈમ છે, આપ માંગલિક સંભળાવવા પધારશો? મેં કહ્યું ચાલો, આ બધાને માંગલિક છેલ્લા ટાઈમે જ સંભળાવવાનું હોય, મરનાર સાંભળી ન શકે, લગભગ તો મૂર્છામાં જ હોય. અમે તો ગયા તો દર્દીને કહે શું કામ અમને બોલાવ્યા? હું તો ક્યાં મરવાનો છું, હજુ વાર છે અને 5 મિનિટમાં મરણ પામ્યા. જીવની આ અવસ્થા છે, આ આવી આશક્તિ, આવું મમત્વ, આવી મૂર્છા. વિચાર તો કરો કે જ્ઞાની પુરુષે કેવી રીતે વિતરાગ દશા પ્રાપ્ત કરી હશે, કેવો પ્રચંડ પુરુષાર્થ કર્યો હશે. ભગવાન 12 વર્ષ સાધનામાં રહ્યા. ઠંડી ગરમી અનેક ઉપસર્ગો, માન અપમાન, સંગમ જેવો દેવ અને ચણકોશિક જેવો ઝેરી નાગ, હાથમાં રાસ લઈને મારનાર ખેડૂત અને કાનમાં ખીલા ઠોકનાર જડ માણસ, આ બધા વચ્ચે કેવી ક્ષમતા અને શાંતિ, કેવી ક્ષમા, કેવો પ્રેમ, કેવી કરુણા, કેવી સરળતા, કેવી નર્મતા! ઓહો, આવા મહાપુરુષ! આ જીન દશા છે, દશા શબ્દ છે, જીન દશા એટલે આવી વિતરાગ અવસ્થા.
આનંદ ગંજી મહારાજ કહે છે, સંભવ દેવતે ધૂર સેવો સવેરે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ. જે તે જીત્યા રે તેને હું જીત્યો રે, પુરુષ કિશ્યો મુજ નામ, પંથડો નિહાળું રે બીજા જીન તણો, અજીત અજીત ગુણ ધામ. જેમને કોઈ જીતી શક્યા નથી તેવા રાગ દ્વેષને તમે જીત્યા છે, અને એ રાગ દ્વેષથી અમે જીતાઈ ગયા છીએ. આનંદગંજી મજાકમાં કહે છે કે તમે એમને કાઢી મૂક્યા અને તેઓ અમને આવી વળગ્યા, કેવી હાલત હશે અમારી! આ રાગ દ્વેષ કેવી રીતે જીત્યા હશે? કેવી ક્ષમતા, કેવી ધીરજ, કેવી સહિષ્ણુતા, કેવી કરુણા! જીવનમાં કેવી અવસ્થા પ્રાપ્ત કરી હશે! આ તત્વ વિચાર અને જીન દશાને જોઈ લો. આપણે તે થવું છે. વ્યવહારમાં સંસાર માળવો હોય, લગ્ન કરવા હોય, તો બસ એકમેકને જોઈ લે, અને હવે તો કલાકોના કલાકો વાત કરી નક્કી કરે છે, નક્કી કરે, અને 6 મહિના પછી ડાયવોર્સ. તમે જોયું શું? ત્યારે લોકો કહે છે કે જોયા વગર નક્કી ન થાય. અહીં શાસ્ત્રો કહે છે કે તમે પણ જોઈ લો, તમારે વિતરાગ જેવા થવું છે, પણ પહેલાં ઓળખી તો લો. મંદિરમાં જાઓ છો, ઘંટ વગાડો છો, હાથ જોડો છો, પૂજા કરો છો, કોની પાસે જાઓ છો અને કોને માથું ઝુકાવો છો?
આ પુરુષ તો રાત જીત્યો, પ્રગટ રાત જીતાય નહીં તે પણ જીત્યો, કોપ પણ જીત્યો, દ્વેષ પણ જીત્યો. આમાંનામાં અહંકાર ઈચ્છે ઈર્ષા નથી, કઠોરતા નથી. આવી અવસ્થા તેમણે કેવી રીતે પ્રાપ્ત કરી હશે? વિતરાગતા વિચારતા વિચારતા પોતાને શુદ્ધ દશાનું ભાન થાય છે. વિચાર જીન દશાનો અને ભાન થાય જીન નિજ દશાનો. શબ્દો ખ્યાલમાં લો અને આ જીન દશા અને નિજ દશા, પોતાની દશા વર્તમાનમાં આવી છે, પણ અસલમાં એ જીન દશા છે કે મારી દશા છે? જીનેશ્વરનું દર્શન કરતા વિચારે કે કેવી રીતે પૂર્ણ વિતરાગ થયા હશે. ચોથા ગુણસ્થાન આગળ વધતા વધતા 12મા ગુણસ્થાન એક આવી ત્યારે આવી વિતરાગતા દશા પ્રાપ્ત થઈ જાય. કઈ સમજાય છે? ખ્યાલમાં આવે છે? ચોથું ગુણસ્થાન એટલે કે સમ્યક દ્રષ્ટિનું ગુણસ્થાન, અવરિત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન, ત્યાંથી વિતરાગતાની શરૂઆત થઈ. જુઓ, દર્શન કરો, વિચારમાં લો, ચિંતનમાં લો, આ તત્વ વિચારમાં લો, મંથનમાં લો, વિતરાગ દર્શનનું વોલન કરો. સમજાય છે? તમને વિચાર આવે છે કે હું કરોડપતિ ક્યારે થાઉં, ચૂંટણીમાં ચૂંટાઈ ક્યારે આવું, હું મોટો માણસ ક્યારે થાઉં? જામનગરમાં એક ભાઈને મેં પૂછ્યું, તમે કેમ બની ઠણીને તૈયાર થઈને આવ્યો છો? તેમણે કહ્યું કે કોઈએ મને કહ્યું છે કે આત્મસભામાં પ્રમુખ તમને બનાવાયા છે. ત્યાં ગયો તો બીજો પ્રમુખ નહીં મળ્યો. મેં કહ્યું, પહેલાં ભસ્યા હોત તો હું તૈયાર તો ન થાત. આ અહંકાર છૂટતો નથી, તેને બદલે હે પ્રભુ, તમે અહંકાર શૂન્ય બન્યા, અહંકારનો લય કર્યો, આપનામાં અહંકારનો છાંટો ન મળ. 64 ઇન્દ્રિયો થકી એકી સાથે ચરણોમાં માથું નમસ્કાર કરે છે, છતાં અહંકાર નહીં. ને એક વખત કમટ ભયંકર ઉપસર્ગ કરે છે ત્યારે ક્રોધ કે દ્વેષ નહીં. હે પ્રભુ, તમે કઈ રીતે રહી શક્યા? આ કઈ કળા છે? આ કયું સામર્થ્ય છે?
ચોથા ગુણ સ્થાનકથી ઉપડ્યા અને વિતરાગતા વધતી વધતી 12મા ગુણ સ્થાનકે પૂરી થાય એવું ભગવાનનું સ્વરૂપ વિચારતા વિચારતા પોતાને ખબર પડે કે મારે આ જ કરવાનું છે. ચર્ચા કરવી નથી, પંચમ કાળમાં મોક્ષ છે કે નહીં, આ મહારાજ આ પાડે છે અને આ ના પાડે છે, આ બધું છોડ, તું જાગીને શરૂઆત તો કર. એકડો ઘૂંટ એટલું નક્કી કર કે હું આત્મા છું. લોકો પૂછે કે ઈશ્વર છે તેનું પ્રમાણ શું? અમે કહીએ છીએ કે તું છો તેનું પ્રમાણ શું? પહેલાં એ નક્કી કર કે તું છો કે નહીં, તું આત્મા છો તેમ નક્કી કર્યું.
પેલા નક્કી કરો કે હું આત્મા છું, શરીર નથી, તો પ્રાણી માત્રમાં તમને આત્મા દેખાશે. આ રીતે સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે, જિનેશ્વર પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન કરે, વારંવાર સ્મરણ કરે કે હે પ્રભુ, તમારું ચિંતન અને મનન કર્યું, તમારી અવસ્થા અમે જાણી અને આવી અવસ્થા અમારે પ્રાપ્ત કરવી છે. હવે તમે, તમને કોઈ પૂછે કે તમારે શું થવું છે, શું કહેશો? વિતરાગ થવું છે, તેવો રણકો અંદરથી આવવો જોઈએ. કેમ? અમારામાં વિતરાગ થવાની સત્તા છે. અમે સિદ્ધ છીએ, રોતલ અને પામર નથી. થોડી સત્તા હાથમાં આવે તો માણસમાં જોર આવી જાય. તો સિદ્ધની સત્તા હોય અને જોર કેમ ન આવે? મારામાં તો સિદ્ધની સત્તા છે. સદગુરુનું અવલંબન અને જીન દશાનું અવલંબન છે. એવા અવલંબનથી આ આત્મા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની આરાધનાથી વિતરાગ દશાની પ્રાપ્ત કરે છે.
ઉપાદાન આતમ સહિરે ઉષ્ટાલંબન દેવ, ઉપાદાન કારણપણે રે પ્રગટ કરે પ્રભુ સેવ. 136મી ગાથામાં આ વિવાદ આપવાનું છે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત સિદ્ધત્વને પામીને રહે ભ્રાંતિમાં સ્થિર. છેલ્લા 50 વર્ષથી ઉપાદાન અને નિમિત્ત પ્રત્યક્ષ પરોક્ષ એ ચર્ચા મૂળ વાત ભૂલાઈ ગઈ છે. રામકૃષ્ણ પરમહંસ એક દ્રષ્ટાંત આપતા હતા. બે મિત્રો ચોપાટી નાસ્તો કરવા ગયા. એક મિત્રે મિત્રને પૂછ્યું, તારા બાપા છે કે નહીં? ના, નથી. તો કેવી રીતે મળ્યા? અમે ગામડામાં રહેતા હતા. એક દિવસ તાવ આવ્યો, અમે કંઈ ગણકાર્યું નહીં. પછી મેલેરિયા થયો, તેમાં ડબલ મેલેરિયા થયો અને 2 કલાકમાં ગુજરી ગયા. અને એટલામાં નાસ્તો પૂરો થઈ ગયો. આગળમાં કંઈ ન મળે ઓલામાં થયું કે બધું પૂછીને મને આબાદ બનાવ્યો, નાસ્તા વગર રહી ગયો. બીજા અઠવાડિયે પાછા ગયા. પહેલાંને થયું કે આજે હું પણ પૂછી લઉં. તેણે પૂછ્યું કે તારા બાપાને શું થયું હતું? તે તેને કહેતા આવ્યો અને ટપ મર્યા. તો હવે તું પડી કૂછો, આમ ચર્ચા અને વાદવિવાદમાં ક્યાં સુધી કરશો? બે શબ્દો સાથે જ જોડાયેલા છે. તમે છૂટા નહીં પાડો શકો, તેને છૂટા પાડવામાં પ્રયત્ન ન કરશો. ઉપાદાન અને નિમિત્ત સાથે જ છે, સાથે જ રહેવાના છે. ઉપાદાન વગર પણ ન ચાલે, નિમિત્ત વગર પણ ન ચાલે. કોઈ ઝાડ એવું છે કે જમીન વગર ઉગ્યું હોય, ગ્રેનાઇટ ઉપર બીજું મૂક્યું અને ઉગી ગયું? અરે, ખેતર જોઈએ, ખાતર જોઈએ, ખેડવું પડે, પાણી નાખવું પડે, આ બધા સહાયબળો છે. માટી તો પડી છે, પણ એની મેળે ઘોડો થઈ જાય? જો પડ્યો પડ્યો ઘોડો થઈ જતો હોય તો કુંભારની પણ શું જરૂર નહીં? માટી લાવવા માટે ગધેડાની પણ જરૂર નહીં, દંડ અને ચાકની પણ જરૂર નહીં. બહેનોને કેટલી નિરાશ લાગે જો ઘઉંમાંથી રોટલી એની મેળે જ મળી જતી હોય. તો દાળ ભાત અને મેળે થઈ જાય તો કેવું સારું, પછી તો ખાવાનું જ રહે ને. પણ આવું ન થાય, બે કારણો છે, ઉપાદાન અને નિમિત્ત. બે સૂત્ર છૂટા ન પાડશો તેની ચર્ચા આવતીકાલે પછી પ્રવચનમાં થશે. આજનું સૂત્ર, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. જો તમે સમજ્યા હો તો મને કહો, જો સમજ્યા હો તો કામકાજ ચાલુ. શેના માટે? સિદ્ધ થવા માટે. હવે જેટલા વર્ષો રહ્યા છે એમાં બીજો કાર્યક્રમ નહીં, આ સિદ્ધ થવાનો કાર્યક્રમ ચાલુ. બાકી રહેશે તો આવતા જન્મમાં. અમારે તો સિદ્ધ થવું જ છે. તેવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય તેના માટે બે કારણો, સદગુરુ આજ્ઞા અને જીન દશા. આ બંને તમારા સૌના જીવનમાં પ્રાપ્ત થવું.
બસ ગાથા 135નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. બહુ મૂળભૂત સિદ્ધાંત અધ્યાત્મ શાસ્ત્રનો કે જીવ માત્ર સિદ્ધ સમાન છે. જીવ ગમે તે કક્ષાનો હોય, ગમે તે કોટીનો હોય, ગમે તે યોનિનો હોય, ગમે તે ગતિનો હોય, જીવ છે એ સિદ્ધ સમાન છે. સિદ્ધ છે એનું મૂળભૂત સ્વરૂપ છે, દ્રવ્ય સ્વરૂપ છે, અને વર્તમાન જે કાંઈ હાલત છે એ એનું પ્રગટ રૂપ છે, પર્યાય છે. તો જે સિદ્ધ પુરુષ, ઈશ્વર, પરમાત્મા એની જે કાંઈ વાત કરીએ છીએ, તો પ્રત્યક્ષ જીવ એ સિદ્ધ સમાન છે, પરમાત્મા સમાન છે, પ્રત્યેક આત્મા પરમાત્મા સમાન છે. એ પહેલી શ્રદ્ધા બેસવી જોઈએ. પણ એ શ્રદ્ધા બેસતા પહેલા હું આત્મા છું એવી શ્રદ્ધા બેસે તો હું પરમાત્મા છું એવી વાત થાય. મોટામાં મોટી મુશ્કેલી એ થઈ છે કે અત્યારે જીવ પર્યાયમાં એટલો બધો લિપ્ત થયેલો છે કે હું પર્યાયથી પર એવું આત્મ સ્વરૂપ છું એવી શ્રદ્ધા બેસતી નથી. પરિણામે અધ્યાત્મનો એક પણ પુરુષાર્થ એ કરી શકતો નથી. જે કંઈ કરે એ શરીરને લક્ષ્ય કરે, દેહને લક્ષ્ય કરે, એટલે અહંકાર, લોકસંજ્ઞા, ઓગસંજ્ઞા, કોઈને બતાવવા ખાતર, ધાર્મિક છું એમ કેવડાવવા ખાતર આવી બધી ક્રિયાઓ કર્યા કરે. વાતમાં માલકાઈ ન હોય, બધે લાગે બધે આગળ જઈને બે, જાણે હું બહુ આગળ પડતો છું ને મને ધર્મમાં બહુ રસ છે ને અમે ધર્મના ઢીંગલા છે, આ સિવાય બીજી કોઈ વાત રહેતી નથી. શ્રદ્ધા અંદરની આવતી નથી. એ ભાવના હોય તો આપણું એ જ દશા છે ને, આમાં કોઈનો પક્ષપાત તો છે ને. હે, હા, એટલે એમાં કોઈનો પક્ષપાત નથી. જ્ઞાની વાત કરે છે એ અવસ્થાની વાત કરે છે. જો આપણે કોઈ વાર આવ્યા હોય સ્વાધ્યાયમાં અને ફટફટ કરતા આગળ બેસીએ, ફટાક કરતો કટાસણું પાથરીને આમ ચરોડો ફેરવીને આમ ચારે બાજુ જોઈને ભાઈ પોતે મોટું જાણે વ્રત લઈને બેઠો હોય આવો દેખાવ કરે, તો આપણી સ્થિતિ એ જ થઈ જાય, બીજું શું થાય બીજું. એટલે પક્ષપાત નથી એમાં. અહીંયા તો કહ્યું છે કે જીવ સિદ્ધ સમાન છે એ સમજે તો થાય, પણ પેલા હું જીવ છું એ સમજવું પડે. અને હું જીવ છું, વિજ્ઞાન ઘન એવો આત્મા છું, ચેતન ઘન એવો આત્મા છું, આનંદ ઘન એવો આત્મા છું, વિષાદ ઘન નથી, પીડા ઘન નથી, હું આનંદ ઘન છું, પીડા ઘન નથી, વ્યથા ઘન નથી, વિષાદ ઘન નથી, આનંદ ઘન છું. વાત બેસવી જોઈએ. તો કયું મારું આ દેહ સ્વરૂપ છે એની વાત થાય છે કે અંદર રહેલું ચૈતન્ય સ્વરૂપ એની વાત થાય છે? તો કે દેહ તો જડ છે, રૂપી છે, સંયોગ છે. એ દેહને જે ચલાવનાર છે, દેહને જે રમાડનાર છે, દેહની જે ક્રિયાઓ કરાવનાર છે, એવું કોઈ અંદર તત્વ છે? એ છે ત્યાં સુધી જ આ બધું દેહનું નાટક આપણને જણાય છે. એની અભાવ થતા, એની ગેરહાજરી થતા દેહ તો જડ છે, મળદું છે, શબવત છે, એને તો કોઈ રાખે પણ નહીં. એટલે અહીંયા એણે પહેલા શ્રદ્ધા કીધી, જે સમજે તે થાય. આ સિદ્ધ થાય કોણ? જે સમજે તે થાય. એટલો સરસ શબ્દ મૂક્યો છે, જે સમજે. આ સમજ એ જીવનો ગુણ છે. જીવ સમજી શકે, બીજો કોઈ પદાર્થ સમજી શકે નહીં. કેટલા જડ પદાર્થ છે, આપણે રસોઈ કરતા દાઝી જઈએ, આપણે કે ભાઈ તાવડીને તો ખબર પડવી જોઈએ, ગરમ છે તો મારા હાથને ન લાગવી જોઈએ, આ તેલને તો ખબર પડવી જોઈએ કે ગરમ ગરમ મને ઉડ્યું ને આ મને ફરફોલા થઈ ગયા, રસ્તામાં જતા કાંઈ અકસ્માત થાય, કાંઈ રોગ થાય, એ આટલી બધી પીડા કરે એને નહીં ખબર પડતી હોય? કોણ સમજે? શરીર સમજે છે, શરીરનું અવયવ સમજે છે, શરીરનું અંગ સમજે છે, ઇન્દ્રિયો સમજે છે, કોણ સમજે? સમજનાર જીવ છે. જે સમજે છે તે તું છે. આખા વિશ્વની અંદર અનંત પદાર્થો છે, સૂર્ય ચંદ્રથી માંડી વનસ્પતિના, માટીના, વાયુ કાયના, તેવું કાયના, જીવના બધા અનેક પ્રકારો, અનંત પ્રકારો છે, કેટલી રચનાઓ છે. આપણે પણ આપણા સંપર્કની અંદર કેટલા પદાર્થો હશે, 10-15 હજાર પદાર્થ સાથે આપણો રોજનો વ્યવહારને પનારો હશે, એમાં સમજે કોણ? આપણે પોતે જ. આપણી પાસે થેલી છે, અંદર શાક છે, અંદર પાકીટ છે, પૈસા છે, આ લેવાનું છે, આ કરવાનું, તે કરવાનું છે, આ બધી આઈટમો છે, આપણું ઘર છે, આપણે પહેરેલા પગરખા છે, આ બધાની અંદર સમજનાર કોણ છે? તો કે એકય આઈટમ સમજતી નથી. ભાઈ આના તમે 5 રૂપિયા લ્યો અને 2 રૂપિયા પાછા આપો, તો પાછા આપવાનું પાકીટ કરશે કે આપણે કરશું? સમજવાનું કોની પાસે છે, કોણ સમજે છે? 1000 પદાર્થનો ધારક, એમાં 1000 પદાર્થ સમજે છે કે તું સમજેશ? તો હું સમજું છું. જે સમજે છે તે જીવ છે. જ્ઞાની કહે છે કે જે સમજે તે થાય. તું સિદ્ધ છો એમ અમે તને કહીએ છીએ. તું એમ કહેશ કે જો અમે સિદ્ધ હોય તો શું કામ થતા નથી? અમે સિદ્ધ હોય તો સિદ્ધ શું કામ થતા નથી? આજને તો કાલ થઈ ગયા, પણ કેમ થતા નથી? તો કે તું સમજતો નથી, તું સમજતો નથી. આ સમજણ બહુ મોટી મૂડી છે, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ. એટલી બધી જીવની તાકાત છે, આ જીવનું સ્વરૂપ છે. સમજણ વિચારમાંથી આવે અને વિચાર એ જ્ઞાનનો પ્રારંભ છે. આપણે જ્ઞાની છીએ તેનો પ્રારંભ આપણને વિચાર કરતા આવડે છે, આપણે વિચાર કરી શકીએ છીએ. આ પહેલી ભૂમિકા, પ્રાથમિક ABCD, જ્ઞાનની ABCD, વિચાર કરવાની પ્રક્રિયા. તો વિચાર છે એ મારું સ્વરૂપ છે. જીવ વિચાર કરી શકે, અખિલ જગતની અંદર, અખિલ બ્રહ્માંડમાં અનંત પદાર્થો છે, પણ વિચાર કરવાની ક્ષમતા જીવ નામના પદાર્થમાં છે. તો વિચાર કરે તો એ સમજે કે મારું સાચું સ્વરૂપ કયું, શું સ્વરૂપ છે મારું, ખરું ખરું સ્વરૂપ કયું, દેખાય છે તે સ્વરૂપ સાચું કે એ સિવાય બીજું છે? તો દેખાય છે એ તો તકલાદી છે, એ તો રોગી છે, એ તો નાશ પામે છે, એમાં તો હાનિ વૃદ્ધિ થાય છે, એમાં તો જન્મ જરા થાય છે, જીર્ણ શીર્ણતા થાય છે, તો એ મારું સ્વરૂપ? તો કે છે ના, તું તો અજર અમર અવિનાશી છો, તો એ સ્વરૂપ કયું? તો કે દેખાતું નથી, વિચારી શકાય છે, એને ધારણ કરી શકાય છે. તો જે સમજે તે થાય. તું ચેતન ઘન અવિનાશી પરમાત્મા સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, સચ્ચિદાનંદ સહજાનંદ, આવું એક સ્વરૂપ છો, તત્વ છો. પણ આ સ્વરૂપ પ્રાપ્ત થાય, તારું આ સાચી અવસ્થા આ છે, આ અવસ્થા પ્રાપ્ત ક્યારે થાય? તો મિથ્યાભાસ ટળે ત્યારે થાય. કેવી રીતે થાય? જે સમજે તે થાય. આવો સરસ જવાબ કે બધા જ બ્રહ્મ છે, બધા જ શિવ છે, બધા જ સિદ્ધ છે, તો સાહેબ કેવી રીતે થાય? જે સમજે થાય. જવાબ કેવો? અનંતા જીવો માટેનો જવાબ શું? બધાને માટે કે તમે પરમાત્મા છો, તમે પરમાત્મા છો, તમે બ્રહ્મ સ્વરૂપ છો, તમે બ્રહ્મ સ્વરૂપ છો, તમે સચ્ચિદાનંદ છો. સાહેબ આવી બધી વાતો છોડો ને, કોણ થાય? શું કરવું પડે એના માટે? શું શું ચાલે? તો કઈ બીજું નહીં, તું સમજતો તા. અને જે સમજે મોક્ષે કોણ જાય? જે સમજે થાય જાય. જન્મ મરણથી કોણ છૂટે? જે સમજે છૂટે. સુખ કોને પ્રાપ્ત થાય, શાશ્વત સુખ? તો કે જે સમજે એને થાય. ગતિ આગતિરા બંધ કેમ તૂટે? તો કે જે સમજે એને તૂટે. આ કર્મથી છુટકારો ક્યારે થાય? તો કે સમજે એને થાય. કેટલા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછીએ છીએ કે મારી આ તકલીફ ક્યારે જાય? સાહેબ હવે તો થાકી ગયા છે. તો જવાબ એક જ છે, જે કઈ તારું કારણ છે, દુઃખનું કારણ તારું સમજણનો અભાવ છે. સમજણ તારામાં છે, છતાં તું સમજતો નથી. સમજ પીછે સબ સર, બીનું સમજ મુશ્કેલ. એક જો આ જીવ સમજે તો, એમાં શબ્દ પ્રયોગ બહુ સરસ છે, આપણે તો વાંચી જાય છે અને બોલી જાય છે, કોકને સંભળાવી દઈ છે. કારણ શું છે કે બીજાનું જ કેવું છે કે તું સમજ તો તારો મોક્ષ છે, અને એ બહુ મજા આવે કે તું સમજ્યો નથી. એ સામાન્ય કહેવાની કેવી મજા આવે કે તું સમજતો નથી, સમજતો તારો મોક્ષ છે. એ પત્રમાં જ્ઞાનીએ એ નથી કીધું કે તું સમજતો તારો મોક્ષ છે. એ તો આ જયારે મૂંઝાણો ત્યારે એને કીધું, એક જો આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું કઈ મુશ્કેલ નથી એમ લખ્યું છે અંદર, કારણ કે એને પોતાનું સ્વરૂપ સમજવું છે, કોઈ બીજાનું નથી. કે વખતે કે ન કે છુપાવે, પોતે પોતાથી અજ્ઞાત સી રીતે રહી શકે? પત્ર તો વાંચીએ તો એવી રીતે હાર પાર ઉતરી જવા જોઈએ. કયો પત્ર કયા સંદર્ભમાં કીધો છે, કોને માટે કયો છે, કેવી રીતે કયો છે, એ બધી વસ્તુ વિચારી સંગતિ પકડી લે, અનુસંધાન પકડી લેવું. જીવ પોતે સમજતો નથી, તો જે સમજે તે થાય. સ્વરૂપનો વિચાર કર્યા વિના વિતરાગતા પ્રાપ્ત નહીં થાય. એટલે પછી કહ્યું કે સાહેબ, સમજવા માટેનો કોઈ નમૂનો ખરો, કોઈ આદર્શ? તો કે હા, એને માટેના બે કારણ જબરજસ્ત, સદગુરુ આજ્ઞા અને જીન દશા. સમજવું હોય તો ઊંધી સમજણ ન થાય, અવળી ન થાય, ખોટી ન થાય, અધૂરી ન થાય, એવી સમજણ થવી જોઈએ કે જે સમજણથી સિદ્ધપદ પ્રાપ્ત થાય, જે સમજણથી મુક્તિ થાય, જે સમજણથી ભવરોગનો છુટકારો થાય, જે સમજણથી અનંત દુઃખનો ક્ષય થાય. સમજણ એવી હોવી જોઈએ. તો સાહેબ, અમારી સમજણ તો અવળી હાલે ક્યાંક. તો કે એટલા માટે તને કહ્યું કે જે સમજે તે થાય, એના બે અવલંબન છે. એક છે સદગુરુ આજ્ઞા, સદગુરુ આજ્ઞા, અને બીજું છે જીન દશા. આવશે સદગુરુ આજ્ઞા અને જીનદશા. હવે કે જે સદગુરુની આજ્ઞા શું છે, બહુ ટૂંકામાં કે છે કે આગમની અંદર તો ઘણું કીધું છે કે તીર્થંકરોની સ્તવના કરો, વંદન કરો, પ્રતિક્રમણ કરો, કૌશક કરો, પચકાણ કરો, આ બધું ઘણું મૂક્યું છે. પણ બધાની પાછળ આવી અનંત શુભ ક્રિયાઓ આપી છે. શાસ્ત્રમાં અનેક વિધ પ્રકારે શુભ ક્રિયાઓ આપી છે, પણ ઓછામાં ઓછું આ બધું ન થઈ શકે તો સાધકને માટે મિનિમમ જેને કહીએ, ઓછામાં ઓછું આવશ્યક શું? તો કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એનું જ્ઞાન હોય તો એ મોક્ષે જઈ શકે. સમજ આટલી જ કેળવવી પડે. સમિતિ અને ગુપ્તિ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, કઈ કઈ છે? સમિતિ પાંચ છે. સમિતિ એટલે શું? વ્યવહાર. સમિતિ એ વ્યવહાર છે. અને ગુપ્તિ મૌન, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. એટલે કે આ સંસારમાં જ્યાં સુધી ચાલે ત્યાં સુધી મન વચનના કાયાના યોગની ગુપ્તિ, એટલે એનું મૌન, એનું અક્રિયતા. શરીરને જો કામ ન હોય તો શરીરની કોઈ ક્રિયાઓ ન કરવી, બોલવાની કોઈ જરૂર ન હોય તો વચનની કોઈ ક્રિયાઓ ન કરવી, અને સામાન્ય કલ્પનાઓ કરવાની, જુદા જુદા તરંગો કરવાની, સંકલ્પ વિકલ્પ કરવાની કોઈ જરૂર ન હોય તો ન કરવા. મનનું કામ સંકલ્પ વિકલ્પ વિના, પ્રયોજન વિના જરૂરી, માત્ર કલ્પના, આમ થશે તો, આમ થશે તો, આનું આમ થશે તો, વ્યર્થ જેને કહીએ, એવા સંકલ્પ વિકલ્પોની હારમાળા આ મન સતત કર્યા કરે છે, સતત. અને જીવ અનેક પ્રકારના એમાંથી વિભાવ ઉત્પન્ન થાય, કષાય ઉત્પન્ન થાય, અને એક કષાયોની અંદર જીવ રમમાણ થઈ જાય. પણ જો એ વિચાર જ ન કરે તો, એટલે બને તો જીવવું એવી રીતે કે ન હલવું ચાલવું, ન બોલવું, ન વિચારવું. આ ક્રમ આપ્યો છે. જો આવી રીતે જીવન ચાલતું હોય, કોઈ આવીને આ જીવનની આવશ્યકતાઓ પૂરી થઈ જતી હોય કોઈ રીતે, તો એક પણ પ્રવૃત્તિ મન વચન કાયાની કરવી નહીં, એનું નામ ગુપ્તિ. પણ દેહધારી જીવ છે એટલે કદાચ આ બધી પૂર્તિ ન થાય, તો એ પ્રવૃત્તિ કરવી પડે. અને એ પ્રવૃત્તિ કેટલી કરવી? જેટલી જરૂરી હોય એટલી. તો એ પ્રવૃત્તિ કરવી એ જૈણાપૂર્વક કરવી, જાગૃતિપૂર્વક કરવી, ઉપયોગપૂર્વક કરવી, કે જેથી કરીને કોઈ પણ જીવની હિંસા ન થાય, કોઈ પણ જીવની વિરાધના ન થાય, એક પણ પાપ એમાં ન થાય, એક પણ અનિતિનો દોષ એમાં ન આવે. આવું નિર્દોષ જીવન જીવવું એ સમિતિનું કામ છે. ઇરિયા સમિતિ, ચાલવા માટે નીચે જોઈને ચાલવું, જીવની રક્ષા કરવી. ભાષા સમિતિ, વચન એવા બોલવા કે કોઈને દુઃખ ન લાગે, એવા નિર્દોષ વચન, પ્રેમ, વાત્સલ્ય, એવા ભરપૂર કરુણા. તો એ ભાષા સમિતિ, એષણા સમિતિ, આહાર, નિર્દોષ આહાર એ લેવો. ગોચરીના દોષ કીધા છે, પણ એ બધું અત્યારે આપણે ચર્ચામાં ન પડીએ. પણ જે આહારમાં એક પણ જીવની વિરાધના ન થતી હોય એવો નિર્દોષ આહાર. પછી આદાન પ્રદાન સમિતિ, એને વસ્ત્ર લેવા, પાત્ર લેવા, સૂવું, બેસવું, ઉઠવું, તો દરેક વખતે એની પડી લેહણ કરવું, પ્રમાર્જના કરવી, અને એની અંદર પણ કોઈ જીવની વિરાધના. અને છેલ્લે નિક્ષેપણા સમિતિ, એટલે કે મળમૂત્રનો નિકાલ કરવો હશે તો પણ નિર્દોષ રીતે, કોઈની વિરાધના ન થાય એ રીતે કરવી. તો આ પાંચ જીવન જીવવું, જીવવા માટેની અનુમતિ આપી છે, પણ આ પાંચ કીધું છે કે આ બધું પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ, એમાં તમામ આખો જીવનનો વ્યવહાર આવી જાય છે, અને એ જ્ઞાનીની આજ્ઞાએ કરવો. તે બધું જ્ઞાનીની આજ્ઞાએ પાલન કરવાનું હોય છે. તો અનંત ક્રિયાઓ ન થાય તો આટલી જે ક્રિયાઓ આવશ્યક છે તે, પણ આ બધું મુનિ દશાની અપેક્ષાએ છે, શ્રાવકની અપેક્ષાએ, સાધકની અપેક્ષાએ હજી આ વસ્તુ નથી. સાધકે તો જેટલા બને એટલા નિયમોનું પાલન, વ્રતનું પાલન એ કરવું પડે. એટલે એમાં કહ્યું છે વંદન, પ્રતિક્રમણ, કૌશક, પચખાણ, આ બધું એનું કૌશક સાધકના ભૂમિકામાં હોય છે. હવે પછી બીજી વાત કરી, આ ગુરુની આજ્ઞા. સાધકે પોતાનું જીવન કેવી રીતે વિતાવવું? તો કે ગુરુની આજ્ઞા પ્રમાણે. જીન આજ્ઞા, સદગુરુ આજ્ઞા. સદગુરુ આજ્ઞા આ છે, નિયમ, પછી અણુવ્રત એ આપણને જે આપે છે, એ બધા સામાન્ય વ્રતો એ સાધક માટે, શ્રાવક માટે. શ્રાવક કોને કહીએ? જે વ્રતધારી છે તે, જે વ્રતધારી છે તે શ્રાવકનું લક્ષણ છે. પણ એ બધી શાસ્ત્રની વાત ઘણી ડિટેલમાં છે અને જુદી જુદી જગ્યાએ અનેક પ્રકારના આવા આચારના કલ્પ આપેલા છે. પણ અહીંયા તો જે ગુરુના આશ્રયે પરમાર્થ માર્ગની યાત્રા કરવી હોય, એ ગુરુની આજ્ઞામાં રહેવું અને એ ગુરુ કહે તેમ કરવું. કંઈ પણ કરવું હોય તો એ ગુરુની આજ્ઞા લે. બસ આ જીન ગુરુ, સદગુરુ આજ્ઞા અને જીન દશા. સદગુરુ આજ્ઞા એ પહેલું સાધન છે. એમાં આનંદ ગંજીએ શબ્દ કહ્યો છે કે પોતાનો ઉન્માદ ન હોવો જોઈએ. કૃપાળુ દેવે શબ્દ મૂક્યો છે પોતાનો સ્વચ્છંદ ન હોવો જોઈએ. સ્વચ્છંદ એટલે પોતાને ગમતું, પોતાને ફાવતું, પોતે ઈચ્છે છે તે, પોતે માને છે તે, અને બીજાના નામે ચડાવે, ગુરુના નામે ચડાવે, શાસ્ત્રના નામે ચડાવે. ઘણા લોકો બહુ હોશિયાર હોય છે, વાત પોતાની જ કરવી હોય પણ કરે કોનો દાખલો દે? મોટા લોકોને વચમાં નાખી દે એ આમ કહેતા હતા, હવે પેલાને ખબર ન હોય. ભલભલા ગુરુને ભેખડે ભરાવે એવા ચેલકાઓ ભેગા થયા છે, ખબર જ નથી, કીધું જ નથી, ક્યારે બોલ્યા નથી, એવો કોઈ આશય નથી, એવો કહેવાનો કોઈ હેતુ નથી. તો શું કે જે કંઈ કરે એ બધું સ્વચ્છંદે કરે, પોતાની ઈચ્છા એવી છે, પોતે એમ માને છે, પોતાને આ કરવું છે, પોતાને આ ગમે છે, પોતાની આ પસંદગી છે. પણ પોતે પોતાના નામે કહી શકતા નથી, એટલી હિંમત નથી, એટલે શું કરે? ગુરુના નામે ચડાવે. ક્યાં પૂછવા જવાના છે? કેટલો મોટો દોષ થાય છે. એટલે કે જે ઉન્માદ નહીં જોઈએ, સ્વચ્છંદ પણ નહીં જોઈએ. પહેલી ગાથા, નવમી ગાથામાં કહ્યું, સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. આ નિજ પક્ષ છે એ પોતાનો સ્વચ્છંદ છે, એ પોતાનો ઉન્માદ છે. જો સદગુરુની આજ્ઞાએ ચાલવું હોય તો નિજ મતનો ત્યાગ કરવો પડે. પોતે શું માને છે એ માન્યતાને કોઈ સ્થાન નથી, કોઈ સ્થાન નથી. કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ કર્યો છે એક જગ્યાએ, બહુ સરસ બોધ વાક્યો છે એમાં, કે મારું કહ્યું ઢાકણે ઢાકણ માનશો, એટલે જેમ કહ્યું છે તેમ માનવા, પછી વિકલ્પ નહીં કરવાનો. પણ આપણે તો સદગુરુની વાત છે એને ફ્રેમવર્ક બનાવીએ, પછી રંગ આપણા પૂરીએ, શબ્દો આપણા દાખલ કરી દઈએ, બહુ ખોટું છે. અનેક દોષ છે, એમાંનો સૌથી મોટો દોષ સ્વચ્છંદ. તો અહીંયા કહે છે કે સદગુરુની આજ્ઞાનું આરાધન એ પહેલું સાધન. પણ આ સદગુરુની આજ્ઞાનું આરાધન શું કામ કરવું? એનું કહ્યું શું કામ માનવું? આપણે શાસ્ત્ર વાંચી લઈએ, સદગુરુ એ જીન દશાનો પ્રતિનિધિ છે, એને એવી દશા અંશે પ્રાપ્ત કરી છે અને સતત એ પૂર્ણતા પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ છે. પત્રાંક 837, છઠ્ઠે ગુણ સ્થાનકે બિરાજમાન જે સદગુરુ છે, જેની અમે અહીંયા વાત કરી છે આત્મસિદ્ધિમાં, એ 13માનો અનુયાયી છે, વિતરાગનો ઉપાસક છે, અને એ જે કંઈ કહ્યું છે એનાથી જ એ પરમ તત્વને સમજ્યો છે. અને એ પરમ તત્વને પૂર્ણતયા પ્રાપ્ત કરવા માટે ઉત્તરોત્તર જેની સાધના એ પ્રકારની છે અને જેની અવસ્થા ઉત્તરોત્તર એ પ્રકારની છે, એટલે એ જીન દશાનો ઉપાસક છે, જીન દશાનો આરાધક છે. એટલે જીન દશા જે કરવી છે એ જીન દશા આપણે કેવી રીતે કરશું? સદગુરુ આજ્ઞા તો હજી આપણે માનીએ, પૂછવા જઈએ ખબર પડે, પણ બીજું અવલંબન છે જીન દશા. તો જીન દશાની આપણને શું ખબર પડે? માટે વાયા સદગુરુ એ જીન દશાની ઉપાસના છે. સદગુરુ આજ્ઞા જીન દશા બીજું અવલંબન છે એ જીન દશાનું છે. અને જીન દશાનું અવલંબન જીન સદૃશ જે ગુરુ છે, જે જીનના ઉપાસક છે, બસ એની દશા નજર સામે વારંવાર રાખવાની, વારંવાર એની સામે જ રાખવાથી ક્યારેય ભૂલ, કઈ પરિસ્થિતિમાં કોણ શું કરતું હતું, એની કેવી અવસ્થા હતી, એની આંતરદશાનું નિરીક્ષણ કરતા આવડવું જોઈએ. આપણને દાખલા તરીકે કહીએ કે આપણે જીન દશાની ઉપાસના કરવી છે તો આપણી પાસે પરમ કૃપાળુ દેવનું ચરિત્ર જીવતું જાગતું છે, આપણા જેવું જ છે, વ્યવહારમાં છે, વેપારમાં છે, વ્યવસાયમાં છે, ગૃહસ્થિમાં છે, અને છતાં આત્મ આરાધનામાં છે. કેવા હતા? તો કે વેપાર કરતી વખતે વેપારમાં એનું ચિત્ત કેવું હતું? તો તરત આપણને ખ્યાલ આવે કે અમારું ચિત્ત તો નેત્ર જેવું છે. નેત્ર એટલે આંખ. આંખથી રેતી ઉપાડવી એ જેટલું કઠિન છે, એવું અમારા ચિત્તથી આ સંસારના વ્યવહાર વેપાર કરવા એ અમને આટલા કષ્ટદાયી થાય છે. કેટલું કષ્ટ પડતું હશે તો એમાં રસ હશે, રુચિ હશે, ગમાનો ભાવ હશે, પસંદગી હશે. તો જેનો વ્યવહાર આંખમાં રેતી ઉપડાવવા જેવું કામ જેને લાગતું હોય કષ્ટદાયી, તો આપણે તરત ખબર પડશે કે અમારા ગુરુની દશા કેવી. આ જીન દશા. આખું જગત સોનાનું થાય તો અમારે મન તે તુન્નવત છે. ઓહો, લાખો રૂપિયા આપણા હાથમાં આવે તો પણ આપણી દ્રષ્ટિ શું હોવી જોઈએ? ગમે તેટલી સંપત્તિ હોય આ તૃણવત છે. અવભાવ થાય, જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવાને માટે થાય છે. ક્યારે થયું કે આપણી પ્રવૃત્તિ દેવા માટે છે? રેવા શંકરનું જે માગણું છે તે ચૂકવવું છે, પુત્રોનું જે માગણું છે તે ચૂકવવું છે, સ્ત્રીનું અમારા પ્રત્યે જે કંઈ કર્મ માગણું હશે તે ચૂકવવું છે, અને ત્યાર પછી કોઈ કામ કરવાની ઈચ્છા નથી. ક્યારે લાગે? એ કહે છે અમે વેપારમાં છીએ, રહીએ છીએ, દઈએ છીએ, પૈસાની ગણતરી કરીએ છીએ, બધું થાય છે, પણ અમારું મન એમાં ક્યાંય ચોંટતું નથી. અમે એનાથી વેગળા જ છીએ. એટલે ગાંધીને લખવું પડે કે એક મિનિટમાં લાખોનો વેપાર ચાલે અને બીજી જ ક્ષણે એ કોઈ મહાન ગ્રંથ લઈને બેસી જાય અથવા તો પોતાની નોંધપોથીમાં નોંધ કરે. આ સતત જીન દશા છે. પૂર્ણતાને પ્રાપ્ત કરવા અને કર્મનું વેદન કરવા. અહો, એણે દેહ ધારણ કર્યો છે માત્ર કર્મના વેદન માટે કે પૂતગલના ભોગવટા માટે? કર્મના વેદન માટે, પૂતગલનો ભોગવટો નથી. વસ્તુ તો ઘણી મળી હતી, પૈસો મળ્યો હતો, પણ એનો ભોગવટાનો લક્ષ્ય નહોતો. અમારે તો એક જ ઈચ્છા છે, જુઠાભાઈને કીધું કે પૂર્વે આ જગતમાંથી જે પૂતગળ પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે આ જગતને સોંપી દેવા. એ જ તેની સૌથી વાલી, સૌ ઉપયોગી અને પરમ જિજ્ઞાસા છે. ઉપયોગ સહિતની છે, અમે જીવીએ છીએ તો પણ ઉપયોગ વિના જીવતા નથી. તો આ જીન દશા છે, જીન દશાનું આલંબન સદગુરુની આજ્ઞા અને જીન દશા. કેમ કે જે સદગુરુ છે એ જીન દશાનો ઉપાસક છે. ઉપાસક છે એટલે જીન કેવા હતા, જીનેશ્વર કેવી રીતે રહેતા હતા, કેવી રીતે ખાતા પીતા હતા. આજે આવા તીર્થંકરના ચરિત્રની કોઈ વાત આવે અને ક્યાંક આશ્ચર્ય થાય કે આવું હશે, આવી દેહાતીત અવસ્થા હશે, તો તરત જ અંદરથી જવાબ મળશે, હા અમે અમારા ગુરુની આવી દશા જોઈ હતી. ભગવાનને ઉપસર્ગ થયા હતા એ શાસ્ત્રમાં વાત હશે, અને એનાથી એ દેહથી પર હતા એવી શાસ્ત્રમાં વાત હશે. તો એ વાતને માનવી કે એ દશા કલ્પિત છે, પોતાના ભગવાનને મોટા બતાવવા માટે અનેક પ્રકારની કથાઓની રચના થઈ શકે છે. પણ કે છે ના, તત્વથી આ દેહાતીત અવસ્થા થઈ શકે છે, દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. આ ગુરુ જીન દશાનું જીવતું જાગતું પ્રતીક છે. તો જે સિદ્ધ થયા છે, જે જીન થયા છે, અને જેમણે જગતને સિદ્ધપદનો મંત્ર આપ્યો છે, એની દશા, એ દશા કેવી હોય, એ દશા દેહાતીત હોય, દેહ ન હોય, દેહથી પર હોય. તો આવી દશા કેવી રીતે માનવી, હજી ઘણા લોકોના પ્રશ્નો, અને સ્વાભાવિક આપણી હજી સાધનાની સ્થિતિ શું, જ્ઞાનની તો નહીં જ પણ સાધના શું, આપણી પાંગળી ગમે તેવું હોય તો ભાઈ દરજ થાય પછી રેવાતું, જરા કંઈક થાય એટલે ઉપયોગ ક્યાં જાય, ત્યાં જ જાય. અમે દેહાતી થઈ શકતા નથી. એક માખી આવીને રહેશે તો પણ અમે અમારી સ્થિરતા જળવાતી નથી. પહેલું કામ એને ઉડાડવાનું થાય, કાંટા વાગે, કંકર વાગે, બેસવામાં અસુવિધા થાય, ખાલી ચડી જાય, થોડી વાર થાય ને કંઈક દુખે, હેરફેર કરીએ. અમે દેહથી પર થઈ શકતા નથી. અમારી સમાધિ દેહની સમાધિ છે ત્યાં સુધી જ છે. મોટો આમ ચાળો કરીને અમે બેસીએ પણ ક્યાં સુધી, ખાલી ન ચડે. અમે દેહાતીત થઈ શકતા, અમે અમારા ગુરુની દશાથી જીન દશા કેવી હશે, અને ભગવાન મહાવીરની 12.5 વર્ષની સાધના આવી શક્ય છે, અમે કંઈ છે. જો 2500 વર્ષ પછી પડતા કાળની અંદર એક શ્રીમદ રાજચંદ્રના જીવનની જો આ સાધના અમને જોવા મળે તો અમારો મહાવીર આવો હોઈ શકે છે. અમને જીન દશાનું પ્રમાણ છે અમારો ગુરુ. પણ ગુરુની સુખ શિલ્યાપણું, સાતા શિલ્યાપણું, અને એની જ વ્યવસ્થા ચારે બાજુ હાલતી હોય, ગુરુજી જુરજી ગુરુદેવ ગુરુદેવ, આ જીન દશા આવી હશે એવું માનવામાં આવે. આપણે એમ થાય કે આ આવો છે તારા ભગવાન કેવા હશે. તો એનો ભગવાન તો હિંડોળ હીંટતો હશે અને વાયરા નખાતા હશે, કેમ કે એનો ગુરુ આ છે. મહાવીરની સ્તવના કરીએ, વનવગડાના ઘોર ભયંકર માર્ગ એણે વિંધ્યા. હા, મહાવીરે વિંધ્યા હશે અને આર્ય દેશમાં ગયા હશે, અનેક ઉપદ્રવ પરિસર ઉપસર્ગ સહન કર્યા હશે. અમારા ભગવાન પણ ઈડરમાં ગયા, કેટલા સમય સુધી એને ખાવા મળ્યું ન મળ્યું આપણી પાસે કંઈ છે હિસાબ? રોજ કોણ ટિફિન પહોંચાડતું હશે? અને ઓલો લખનારો લખે 2 મહિના સુધી કરપાડે, ગુફામાંથી બહાર ન આવે, ક્યારે ચાલ્યા જાય શું કઈ ખબર ના પડે. તો આ કાળનો કાળા માથાનો માનવી અને આવી જેની શરીર સંપત્તિ છે, માત્ર હાડકા દેખાય છે, જુઓ તો ખરા. જેને જોઈને ઓલો સચ્ચિદાનંદ કે આ શું આપણું કલ્યાણ કરશે, આ તો શરીરના પાસળે પાસળા દેખાય છે. કે આવો ગુરુને તમે પકડો છે, ગુરુ તો અલમસ્ત હોવો જોઈએ, ગદા લે એવું હોય અલમસ્ત. હવે વિચાર કરો તમે, જીન દશા, આપણે જીન દશા ઓળખવી છે. ઉપસર્ગ અને પરિસની વચ્ચે કોઈ જીવી શકે છે? આત્માના આધાર ઉપર જીવી શકે છે? કૃપાળુદેવ લખે છે અમે સહજાત્મ સ્વરૂપે જીવીએ છીએ. એક પત્રમાં સહી છે કે અમે સહજાત્મ સ્વરૂપે જીવીએ છીએ, દેહથી જીવતા નથી. એટલે 255માં કીધું સૌભાગભાઈ કે જણાવો તો ખરા સાહેબ કે આપની દશા કઈ છે, તો કે અમે દેહધારી છીએ કે કેમ. તે વિચારીએ ત્યારે માંડ યાદ આવે છે, પોતાનું દેહધારીપણું એનો વિચાર કરવો પડે. તમે કયું શર્ટ પહેર્યું છે એ માટે કોઈ પૂછે તો કઈ કે ઉભો રહે જરા, કયા કપડા, જોકે એવું બને નહીં બધું ખબર હોય શું શું પહેર્યું છે, પણ છતાંય માનો કે આવું એમ થાય કદાચ તો માંડ યાદ આવે. પણ દેહધારી હું છું અને હું છું તો દેહ નથી તો તું શું છો, આ કોને યાદ આવે છે અને યાદ કોણ કરે છે? જો દેહધારી હું છું યાદ કરવું પડે તો તું છો કોણ, દેહ સિવાય કોણ છો તું? અરે ત્યારે ખ્યાલ આવે આ જીવતો જાગતો ચૈતન્ય છે, આવી ચેતના છે, જાગૃત ચેતના છે, આ મારા ગુરુનું સ્વરૂપ છે. અને એ જીન દશાનો ઉપાસક છે. આટલી અવસ્થા પછી કે છે કે અમે પૂરેપૂરી ઉપાસના નથી કરી શકતા, તેથી દેહ એક જ ધારીને જાસૂસ સ્વરૂપ સ્વરે છે. કોઈ પૂછે કે તમને શ્રદ્ધા છે, હા આને તો એક ભાવ બસ જ થાય, એથી વધારે ન. કૃપાળુદેવે તો લખ્યું એના પદમાં કે તેથી દેહ એક જ ધારીને, અને એ તો જીવનની છેલ્લી અવસ્થાની અંદર લખ્યું. પરંતુ ગાંધીએ તો 1925ના વર્ષની અંદર ગાંધીના એણે સંસ્મરણો લખ્યા છે કે શ્રીમદને તો એક ભાવ બસ થાઓ, આપણે તો અનંત કરવા પડશે. એને શ્રીમદે નથી લખ્યું, શ્રીમદે પછી લખ્યું પોતાના અનુભવથી કે હવે અમારા બધા કર્મો ખપાવે છે, મટ્યો ઉદય કર્મનો ગર્વ રહે. ત્યારે એણે લખ્યું કે અમને કર્મ થોડા ભોગવવાના બાકી છે, એટલે અમારે એક ભાવ કરવો પડશે. ગાંધીએ તો ત્યારે કહ્યું, એની પેઢી ઉપર એને જોઈને વેપારમાં બેઠેલા રાજચંદ્રને જોઈને કીધું કે આ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહેલો આત્મા છે, એને તો એક ભાવ બસ થાવ, આપણે તો અનંત કરવા પડશે. આ એને લખ્યું છે. પ્રતીતિ થાય સામાન્ય એની પરમાત્મા દશાની, એની મુક્ત અવસ્થાની પ્રતીતિ એને જોનારને પણ થાય. આ જીન દશા છે. સદગુરુ એ જીન દશાનું જીવતું જાગતું પ્રતિનિધિત્વ ધરાવતું સ્વરૂપ છે, પ્રગટ સ્વરૂપ છે જીન દશા. એટલે આનંદગંજી કે છે વિતરાગ અવસ્થા. ટૂંકામાં ટૂંકું જીન દશામાં બીજા પરિસર અને ઉપસર્ગ આવે કે ન આવે એ કર્મ ઉપર છે. જો ક્યાંય લગાવતા નહીં કે પછી આને ચંડકો સિક્કે દી દંસવા આવ્યો હતો અને આના કાનમાં ખીલા કે દી ઠોકાણા. જો પરિસર અને ઉપસર્ગ એ કર્મને આધીન છે, વિતરાગતા એ પુરુષાર્થને આધીન છે. ખ્યાલ આવે છે? અને પ્રભુની વિતરાગ અવસ્થા એ જીવદશા છે. જો સમજીએ તત્વને બરોબર વિવેકપૂર્વક જરા વિચાર કરીને તો પકડાય. કઈ બધા તીર્થંકરોને આવી જ પ્રકારના ઉપસર્ગ આવે એવું નથી. શાસ્ત્રકારો તો લખે છે કે 23 તીર્થંકરોના ઉપસર્ગનો સરવાળો કરો, એવા કષ્ટદાયી ઉપસર્ગો કોને આવ્યા? મહાવીરને આવ્યા. પણ વિતરાગતા તો 23માં હતી, એવી જ મહાવીરની હતી વિતરાગતા. તો જે વિતરાગતા જે હતી મહાવીરની, અને એવી વિતરાગતા શ્રીમદ કહે છે કે અમે દેહધારી છીએ તો અમારી પણ. તો કઈ ઓળખ છે સદગુરુની? વિતરાગતા. વિતરાગતા સર્વ વિરતીના પરિણામ છે. જ્યાં અનાવશ્યક એક પણ વસ્તુ નથી પોતાની પાસે, નથી આરંભ, નથી સમારંભ, નથી પરિગ્રહ. ગુરુની ઓળખ, ગુરુ જીન દશાનો પ્રતીક છે, ઉપાસક છે તો ભૂલ ન થાય, એની આજ્ઞા લીધી હોય તો એ મોક્ષનું કારણ બને. જેની જીન દશા ન હોય એ ગુરુની આજ્ઞા શું કામની? એ તો પોતા જેવો બનાવે, બીજું શું થાય? એ કહી શકે કે અમારે એક જ ભાવ બાકી છે? સરસ ગાથા પૂરી થાય છે. સૂત્ર સમજવાના છે કે એક એક જીવ સિદ્ધ સમાન છે. કોણ થશે તો કે જે સમજે. સાદામાં સાદી વાત, ક્યાંય કઠિનતા નહીં, કોઈ મુશ્કેલી નહીં. જેને થવું એને થાવ, ઓપન છે. સમજશો તો થશો. સમજ તો આપણા બાપની છે ને. સમજ કંઈ ગામમાંથી વેચાતી મળે છે? કોઈ આપે તો થશે, નહીં તો નહીં થાય. નહીં, સમજ તારી છે. સમજ પીછે સબ સરળ. સાહેબ, સમજવું છે એનો આધાર ખરો કઈ? મારી સમજ ખોટી ન થાય, ગેરસમજ ન થાય, વિપરીત સમજ ન થાય, અધૂરી સમજ ન થાય. તો કે આ છે સદગુરુ આજ્ઞા. સદગુરુની આજ્ઞા લેજે, એના પ્રમાણે ચાલજે. મિનિમમ આટલું છે, એ મિનિમમ, ઓછામાં ઓછું. એટલે સદગુરુ આજ્ઞા, અને પછી જીન દશા. એવો જ સદગુરુ લેજે કે જીન દશાનો જે પ્રતિનિધિ છે. તો આ પ્રકારની વાત એક ગાથાની અંદર ચારે ચાર સૂત્રો એટલા સરસ રીતે મૂક્યા છે. એમાં ગુરુ તત્વ આવે, જીન તત્વ આવે, જીવ તત્વ આવે, અને પુરુષાર્થમાં વિતરાગતા આવે. બહુ મહત્વની ગાથા છે. મુનિશ્રીએ તો લખ્યું છે કે આખી આત્મસિદ્ધિ ખતમ થાય કદાચ. પહેલા તો કહ્યું છે કે બધાય શાસ્ત્રો આગમો ખોવાઈ જાય અને એક આત્મસિદ્ધિ બચે ને તો જગતને ફરીથી માર્ગ મળશે. અને અહીંયા લખ્યું છે કે કદાચ આત્મસિદ્ધિની 142મી ગાથા વહી જાય ને તો એક રહી જાય ને, સચવાઈ જાય ને, તો પણ જગતમાં આગળ જે વિચારક મુમુક્ષુ હશે એને માર્ગ મળશે. વિશેષ અવસર.